જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સરેથી ભિન્ન અસંકનો માર્ગ, સાંભળો સંકેત એટલે શુદ્ધ પ્રતીતિ. તો શુદ્ધ પ્રતીતિ કેવી? શુદ્ધ પ્રતીતિ માં શું સાચી થઈ કે ખોટી થઈ? તો શુદ્ધ થવી જોઈએ. એને સંકેત કહ્યું. ભગવાન કે દર્શન દેહને રે, જેનું બીજું નામ સંકેત. પણ કોનું બીજું નામ? શુદ્ધ પ્રતીતિનું. એ શુદ્ધ પ્રતીતિ સર કેવી? તમારા કોઈ ધોરણ છે શુદ્ધતાના? કોઈ એક માર્ક છે? કોઈ સ્ટાન્ડર્ડ છે? કોઈ પેરામીટર્સ છે એના? અમે કહીએ શુદ્ધ પ્રતીતિ છે અમને. આપ કહો છો એ શુદ્ધ પ્રતીતિ છે. અમને સદગુરુના બોધની દેહને આત્મા ભિન્ન છે એની શુદ્ધ પ્રતીતિ થઈ થાય. એક જગ્યાએ પ્રશ્ન કર્યો છે કૃપાળુદેવે કે સંકેત થયું હોય તે આત્મા જાણે ખરો? સંકેત થયું જાણે તો કૃપાળુ ઉપદેશ છે. એને કહ્યું કે જાણે કે આત્મા કઈ પરિણામ ગયો પોતાને ખબર પડે ને સંકેત થયું છે કે નહીં. બીજાને હજુ ખબર પડે કે સાચી કે ખોટું, ભ્રાંતિ પણ એકને બીજા વિષયે આને સંકેત થઈ ગયું છે, ભ્રાંતિ પણ. પણ પોતાને તો ખબર પડવી જ જોઈએ. અને ખબર પડે એટલે મૂળ માર્ગમાં કૃપાળુ દેવે આ પ્રતીતિ જેને સંકેત કીધું છે, ભગવંતે સંકેત દર્શન કીધું છે, જેનું બીજું નામ સંકેત છે, દેહની આત્મા જુદા છે એની પ્રતીતિ થઈ છે, ખાસ બોધ મળ્યો છે, જિજ્ઞાસુ હતા, આ પ્રતીતિ થઈની ખાતરી તો કર શુદ્ધ છે, ભ્રાંતિ નથી, ભ્રમ નથી, હું આત્મા છું, બ્રહ્મ છું, એવું ભ્રમ છે. મુનિશ્રીએ કૃપાળુ દેવને પૂછ્યું, કૃપાળુ દેવ મુનિશ્રી કે મુનિશ્રી શું કરો છો? કે સર્વત્ર ભ્રમ છે, બધું બધું ખોટું, બધું મિથ્યા, બધું મિથ્યા. જે અહમ બ્રહ્માસ્મિ એમ બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. તો ભ્રમ છે, ભ્રમ છે જીવો છો. અરે મુનિ, એમ નહીં, બ્રહ્મ છે જીવો સર્વત્ર, ભ્રમ નહીં સર્વત્ર. શંકરાચાર્યજીનું વચન છે બધું મિથ્યા છે. અને અહીંયા કહે છે કે બધું સત્ય છે પણ એનું સાપેક્ષતામાં જુઓ. જગત છે, અસ્તિત્વ છે, સંસાર છે એનું અસ્તિત્વ છે. મોક્ષને અનાદિ અરંત કીધો તો સંસારને જ્ઞાનીએ શું કીધો? એ છે પ્રભુ, નથી એમ કહેવાથી શું થાય? રણની અંદર સાબરો શિકારીને જુએ એટલે પોતાનું માથું વ્યક્તિ મને એટલે શિકારી રહે છે એટલે ભય નથી. ભય તો ઉભો જ છે. તું તારો માથું અંદર નાખી દે એથી કરીને ભ્રમ વિનષ્ટ થયો નથી, એમ તને પ્રતીતિ છે. અને મારી પ્રતીતિ પ્રભુ આપના બોધનું ન થાય ત્યાં સુધી હવે મારે આપના બોધ ઉપર અનુપ્રેક્ષા કરવાની છે, મનન કરવાનું છે, ચિંતન કરવાનું છે. તો આપણે શું કહ્યું? હવે યાદ રહી ગયું, હવે શું કરું? તને કઈ મેમરી ટેસ્ટ માટે આ સત્પુરુષના વાક્ય આવ્યા છે? મેમરી ટેસ્ટ એ અધ્યાત્મ નથી. તો મને યાદ આવી ગઈ આત્મસિદ્ધિ. હવે એનું ચિંતન શું કરવું? અરે આત્મસિદ્ધિનું અનુશીલન, આત્મસિદ્ધિનું ચિંતન કરવું પડે. એ રેકોર્ડની જેમ તારી રેકોર્ડે વાયદા કરે એ તને ઉપકારી ના થાય. જ્યાં સુધી દેહની આત્મા ભિન્ન છે એની શુદ્ધ પ્રતીતિ ન થાય ત્યાં સુધી એનું મનન, ચિંતન અને અનુપ્રેક્ષા અને ધ્યાન ચાલુ રાખે. ધ્યાનનો એક વિષય છે મારી નિર્વિકલ્પતાના સૂત્રો શું, કે મને નિર્વિકલ્પ, નિર્વિકલ્પ શું એ આ ગાથામાં કીધું. શું કીધું? શું લક્ષણ કીધા? જીવની શુદ્ધ પ્રતીતિ તેને થઈ, જેનું લક્ષણ શું? જાણ્યો સર્વે થી ભિન્ન અને અસંગ. સર્વે કહેતા વિશ્વના તમામ રૂપી અને અરૂપી પદાર્થ, દ્રવ્યો, તમામ બધાથી ભિન્ન. આપણે જો ધ્યાનની અંદર પ્રયોગ કરીએ છીએ ને, ચક્ષુ ઇન્દ્રિયથી જણાય તે પદાર્થો મારાથી
ભિન્ન છે,
કર્ણેન્દ્રિયથી બોધ થાય તે પણ ભિન્ન, જ્ઞાનેન્દ્રિયથી થાય તે પણ ભિન્ન, સ્વાદેન્દ્રિયથી થાય તે પણ ભિન્ન, સ્પર્શેન્દ્રિયથી અનુભવાય તે પણ ભિન્ન, મનથી કલ્પના થાય તે પણ ભિન્ન, એમ કરતા કરતા મારી માલિકીના છે એ પણ ભિન્ન. અરે હાવ અંગત છે, મારા મા બાપ જેનાથી મારી ઉત્પત્તિ થઈ છે એનું નિમિત્ત કારણ છે, છતાંય તારાથી તો ભિન્ન. સાહેબ અહીં સુધી પછી હવે હું તો હાચો ને, જેમાં હું રહું છું તો કે એનાથી પણ ભિન્ન, તારા માતાના ભારથી પગના નસ સુધી તું ભિન્ન છું. જાણ્યો સર્વે થી ભિન્ન, તો આંખથી ભિન્ન, કાનથી ભિન્ન, નાકથી ભિન્ન, પેટથી ભિન્ન, બરોબર, પગથી પકડાય છે. તો શરીરના દુખાવાથી, પીડાથી, રોગથી, વ્યાધિથી, દુઃખથી, દર્દથી, સર્વે કીધું જ ભગવાન, આ તો કઈ બાકી તો રાખી શકાય.
બુદ્ધિના સ્તર ઉપર સરસ્વતીમાં લઈ આવી
કોને લાવવાનું છે? સંકિતની પ્રતિતિ બોધ સાંભળનારને કે બોધ આપનારને? હું સાંભળનાર
છું.
તો પછી તો થઈ ગયું, ગુરુની જવાબદારી છે. મને સંકેત થાય એની જવાબદારી ગુરુ તમે બોધ આપે, ખાસ જ્ઞાન આપે. એ જ્ઞાનનું પરિણમન કરવું કે ન કરવું? વૈદ્ય ઔષધ આપે, ઔષધનું સેવન કરવું કે નહીં? હજી આ આપણી કલ્પના છે કે ગુરુ પછી બધું કરશે, પછી હું ગમે તેવા રંગદાર ને તોફાન
કરું
સંસાર નહી.
ઔષધ તો લેવું જ પડે.
રોજ દિવસમાં 10 વાર ગોળી લેવી તો ખીસા મારા પૂછું તો ગળે ગળે પણ ઉતારે.
ગુરુ એવું રાખે તો ગુરુ નું મહત્વ રહેતું નથી.
આપણે એની આપણે પરમાર્થની વાત કરીએ. પરમાર્થની અંદર પ્રત્યેક જીવે પોતાની યાત્રાની કેડી પોતે જ કંડારવી પડે છે. યાત્રાનું એક એક પગલું પોતે જ ચાલવું પડે છે. હા, ચાલવા માટેની પ્રેરણા, ચાલવા માટેનું દિશા સૂચન એ ગુરુ કરે. માર્ગ અગમ અને અગોચર છે, પણ ગુરુ એને સુગમ અને સુગોચર બનાવે. જીવ પ્રવચન દુર
અવલંબન શ્રી સદગુરુ સુખમને સુખકા.
ગુરુનો સંબંધ કીધો, એની મર્યાદા કીધી, બહુ સરસ કીધું. જીનેશ્વરનો માર્ગ છે એ માર્ગ સાહેબ બહુ દુર્ગમ છે. પ્રભુની વાણી અને સૂત્રાત્મક રૂપમાં સંક્ષેપમાં કહેવાણી હોય તો સમજવું કઠિન પડે. વળી કાળભેદ ઘણો થઈ ગયો એટલે તે સમયે વાણીના જે અર્થ હોય એ અર્થબોધ અમને પામવો દુષ્કર થઈ ગયો. કાંઈ વાંધો નહીં, એટલા માટે એ તીર્થંકર ભગવંતોની પરંપરા છે, ગુરુઓની પરંપરા છે, એ પરમ ગુરુ છે, એ પરમ ગુરુની પરંપરા છે. પરાપર ગુરુવે પરંપરાચાર્ય ગુરુવે પરમ ગુરુવે પ્રત્યક્ષ ગુરુ આ પરંપરા છે. પરાપર ગુરુ ગૌતમથી શરૂ થયેલી પરંપરા છે. તો આ ગુરુની પરંપરા શું કરે છે કે જીવ પ્રવચન દુર્ગમ્યતા. તમને તો કીધું ગૌતમને કે ઉપનેવા વિઘનેવા ધ્રુવવા, હવે અમારે શું કર્યું? અમે તો શૂન્ય થઈ ગયા સાહેબ. શું ઉત્પન્ન થાય છે, શું વ્યય થાય છે અને શું ધ્રુવ એટલે ખબર પડતી નથી. ત્યાં તો ધન સંપત્તિ આવે ને જાય છે, અમારો સંસાર આમ આવે ને જાય, અને છતાંય કાયમ રહીએ. ઘરની ઉપાધિ તો ક્યારે અને કઈ ક્યારે તૃપ્તું તમારાથી. આ ધ્રુવ તમને આ સમજે છે, અમને ધ્રુવ સમજાય છે એ આ સમજે. ઓહો, જીન પ્રવચન થાકે કોણ થાકે? કારણ કે આ તત્વ તર્કથી તત્વ પમાતું અને મતિમાન પાસે તર્ક સિવાય બીજી કોઈ મૂડી બસ એને વાત વાતમાં બસ વાંધા ને વચકા ને વિરોધ જ ઉભો કરવો છે. તર્ક લડાવો, એને તર્ક મળી ગયો. કારણ કે આ જગતમાં અધ્યાત્મનું સાહિત્યનું સર્જન થયું છે એથી વધારે અજ્ઞાનના સાહિત્યનું સર્જન વધારે છે. જગતની મોટા મોટી લાઇબ્રેરીની અંદર આત્મજ્ઞાનના પુસ્તકો તો રેડા ખેડા કદાચ મળવા હોય તો મળે, પણ તમને અજ્ઞાનના પુસ્તકો તો હાથ નાખો તો મળે. એટલું સાહિત્યનું સર્જન છે. એટલે મતિમાન જે છે બહુ મોટો ખૂબ વિશાળ વાચક વોરેશિયસ રીડર એ તો ગયો. થાકે અતિ મતિમાન એ બે રીતે અર્થ કરો. મતિમાન હોય ગમે અતિ થાકે છે અને અને અતિ મતિમાન હોય તો થાકે અતિ મતિમાન. અતિ મતિમાન છે ટોપ ઓફ ધી વર્લ્ડ એવો કહેવાય. આને તો કોઈ કોઈ આને પહોંચી ન શકે એટલે વાદ વિવાદની સમર્થ લોકો અતિ મતિમાન. શંકરાચાર્ય, કુમાર બિરી ભટ્ટ, મંડન મિશ્ર, આ દેશની અંદર પરંપરા અતિ મતિમાન પુરુષો, એવા વિદ્વત પુરુષો, ઇન્દ્રભૂતિ ભગવાનના ગૌતમ ગણધર્વ હતા. કોણ હતા? અતિ મતિમાન પુરુષો હતા. સામાન્ય નહોતા. ધે વર નોટ ઇન ઓર્ડિનરી કોર્સ ઓફ લર્નેડ મેન, નો, એક્સ્ટ્રા ઓર્ડિનરી સુપ્રીમ. હરિભદ્રાચાર્ય સુપ્રીમ જેવો તેવો નહોતો. નિશેણી લઈને ચાલે, દોરડું લઈને ચાલે. મારાથી કોઈ વિદ્વાન હોય તો એને ઉપર દિન પછાડીશ અને નિત પાતાળમાં જઈને એને ખેંચી લાવીશ.
મનસુખરામ ગરિયા ત્રિપાઠી,
હા, એવા બધા અતિ મતિમાન પુરુષો પણ સર્વજ્ઞના જ્ઞાનની પાસે એના શબ્દને સમજવા માટે થાકી જાય, કામ ના આવે. હાથમાં લઈએ પછી કાંઈ સમજાતું. આગમ પકડવા, આગમની મતિમાન, અતિ મતિમાન એ પણ થાકી જાય અને સામાન્ય મતિમાન હોય તો અતિ થાકી જાય. એવો થાકી જાય કે એમ સમજે કે આમાં તો આપણું કામ નથી. માટે મતિથી આના કામ નથી આપણું. એટલે અહીંયા એ સરસ શબ્દ સદગુરુ શું કરે તો સદગુરુ સુગમ અને સુખ ખાણ છે. એ વચનને સરળ બનાવે, સુપાચ્ય બનાવે. માનું કામ શું? જેવો ખોરાક પોતાના દીકરાને પોતાના કુટુંબીજનને તાસીર પ્રમાણે પ્રકૃતિ પ્રમાણે અનુકૂળ આવે એવો ખોરાક બનાવી આપે એ માં. કારણ કે એ પોતાના સંતાનોનું અને પોતાના સ્વજનોનું આરોગ્યનું હિત જીવે છે. કે ભાઈ ખવડાવવું છે પણ માંદા પડે એવું ખવડાવવું છે, એ રોગી થાય એવું ખવડાવવું છે, એને માફક ન આવે એવું ખવડાવવું છે. એટલે કે છોકરો બહાર બે છે, બિચારો કોણ ધ્યાન રાખે? તો બહાર મળે છે લોજના ભાણા, કેમ નથી મળતા? બધું મળે છે રેકડીમાં રેસ્ટોરન્ટમાં, પણ ના ઘરનું ખાવાનું. તો શું ફેર ઘરના ખાવાના મને? એના સ્વાદમાં તો ક્યારેક ઉચડી આવે છે, પણ આવું ધ્યાન રાખનાર કોણ રસોઈ કરે ત્યારે કે સુપાચ્ય સુપથ્ય એવો ખોરાક એવો બનાવવો, ઘરની અંદર વસ્તુ બને તો કેવી બને, તો બહુ એવું થાય તો બહુ ચઢતા હોય તો હોટલમાં ખાઈ આવજો, ઘરમાં એવું નહીં બની શકે. તમે થયો એમ કે ભાઈ એટલી ગંદકી જો બોલે રસોડા જોયા હોય હોટલના તો બીજેની પગ મૂકવાનું મન ન થાય, તો આપણા ઘરવાળીને કંઈક હોટલ જેવું બનાવજો કે આવું મારું કામ છે, આવું મારું કામ છે ગટરના પાણી મૂકીને લોટ બાળવો એ મારું કામ છે, નહીં થાય. સદગુરુએ આ કામ કર્યું છે મુમુક્ષુને, જગતના જિજ્ઞાસુ જીવોને. એટલા માટે ખાસ કીધું આ જ્ઞાન સુપાચ્ય બનાવે, સુગમ બનાવે, સરળ બનાવે, માર્ગને ટૂંકો કરે જ્ઞાની, માર્ગને જટિલ કરે એ પંડિત. એના હાથમાં કંઈક આવે આ પદ આવે પછી નો હમજાય એવી ચર્ચા કરી શકે, એવી ઊંચી ઊંચી ઠોકે કે તમને એમ થાય કે હું સમજતો નથી. હા એ જ છે, અને પછી આપણા જેવા લેભા ઉભી આવે ઓહો શું એનો સ્વાદ એવો તોડી નાખ્યો, શું તોડી નાખ્યું આપણે ન સમજ્યા, તો શું સ્વાધ્યાયનો હેતુ હતો, શું હેતુ હતો, શું કમાયા
જ્ઞાતિ જોઈ નહીં
કે ભાઈ અમારે આ સુગમ ભગવાનનું તત્વ કંઈક સરળ થાય તો અમે કંઈક સમજીએ તો એ દિશામાં અમારું જ્ઞાન આગળ વધે, પણ ન સમજાય તો ઊંચો સ્વાધ્યાય કાંઈ ન પકડાય અને વાત એવી જટિલ કરે. જગતમાં એક વિદ્વાને બહુ સરસ વક્તાઓને એના ટુ બીકમ એ બેસ્ટ સ્પીકર એન્ડ ઓરેટર એની અંદર જુદા જુદા સૂત્રો આપ્યા છે, આટલું ધ્યાન રાખવું છે. મેં દેખું છું કે તમારી વાત લોકોને ગળે ઉતરાવવા માટે પ્રયત્ન કરો, અને જો તમે ન ઉતરાવી શકો તો એને ગુજરી વાત કાંતિભાઈ સૂત્ર છે એની અંદર કે જો તમારે બેસ્ટ સ્પીકર તરીકે તમારું બિરુદ રાખવું હોય તો કાં તમે માસ્ટર તરીકે ઉતારો અને તમે ઘરે ન ઉતરાવી શકો તો તમને એમ ખબર પડે કે વાત પકડા તમે એવું ગૂંચવી મારો, એવું ગૂંચવી મારો, એવું જટિલ કરો કે એમાંથી ક્યાંય બી કોઈ બી એની અંદરથી બહાર માર્ગ મળે જ નહીં. અને છતાં એમ કે કેવું પડે, ઘણું ઘણું અઘરું કીધું એટલે હોશિયાર ન કીધું, સરસ રાંધ્યું, સારું રાંધ્યું એ માં, એમ સારું સમજાવ્યું એ ગુરુ. આવા અગમ નિગમના તત્વો પણ અમને સરળતાથી સમજાય, અમને વાત બેસી જાય, અમારી એમાં મતિ કામ કરતી થાય, અમારા જ્ઞાનનો ઉઘાડ થાય, અમારો અંધકાર મંદ થાય. કૃપાળુ દેવે 692 એક પ્રકરણ લખ્યું છે, એમાં લખ્યું છે એમાં સત્પુરુષ પુરુષ કેવો, આ જ મનુષ્ય દેહની સાર્થકતા છે કે જે મનુષ્ય આ દેહ જ્ઞાની પુરુષને શું થયું ઓળખીને, તો કે જેમના આગ્રહે અનેક પ્રકારના વિદ્યા આગ્રહ આદિની એનો આશ્રય થાય તે જ્ઞાની પુરુષના આશ્રયે, બસ આ જ્ઞાની પુરુષ એનું કામ એ જ મિથ્યા આગ્રહ આદિની મંદતા, અમારો જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ ખુલે, અમારા જીવનની અંદરથી જે આત્મતત્વ આવિર્ભાવ થવાનો છે એની અંદરના આવરણો છે એ પાતળા પડે. માટે અમારું છે સદગુરુનું કામ એ, ઉપદેશકનું કામ એ, પ્રવચનકારનું કામ એ, વ્યાખ્યાનકારનું કામ એ, આ એનું લક્ષણ છે, એને આ કરવાનું છે. તો જીન પ્રવચન છે એ તો બહુ દુર્ગમ છે, બહુ દુર્ગમ છે, એની પ્રતીતિ કરવી છે. તો એ પ્રતીતિ કરવા માટે થઈને ઉપકાર એવા ગણધર ભગવંતો, ગુરુ ભગવંતો, ગીતાર્થ જ્ઞાનીઓ કે જેણે આગમ ઉપર કેવા કેવા ગ્રંથ લખ્યા છે, વિવરણ, વિવેચન, ટીકા, ચૂરણી, આ બધા પ્રકાર છે વાચ્ય. એ શું છે કે એક પાસું લઈને, એક નહીંથી એ વાતને સમજાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો છે. જગતના જીવોને જીન પ્રવચનની જે દુર્બોધતા છે એ સુલભ બોધિપણું પ્રાપ્ત થાય એ સમજે, વાતને સમજે. હેતુ એ છે કે સમજાવવું છે અને સમજવું છે. ગૂંચવી મારવાનું નથી, વાતને જટિલ કરવાની નથી, ગૂંચવાડા ઉભા કરવાના નથી. ધર્મની અંદર આપણું કામ નહીં, આ આપણે કંઈ સમજી નહીં, આ આપણો વિષય નહીં, આ આપણે કોઈને કરવું નહીં, આ આપણાથી થાય નહીં, આ આપણાથી કરાય નહીં, એ વાત પરમાત્મા નથી. સર્વ જીવ છે સિદ્ધ સમ, સિદ્ધ થવાની જેની યોગ્યતા છે એની સમજવાની યોગ્યતા પણ કરવી પડે. જે સમજે તે થાય, પણ સમજવાની યોગ્યતા ગુરુથી મળે, સ્વાધ્યાયથી મળે, સત્સંગથી મળે. જે કાલ નહોતું સમજાતું એ આજે સમજાય છે. આ સત્સંગનું ફળ થાય, આ સ્વાધ્યાયનું ફળ છે. અમે સમજીએ, કશું દુર્બોધ નથી, સુલભ બોધી પણ છે, પણ અમારા મનના આગ્રહો એટલા બધા છે, મિથ્યા આગ્રહો પકડીને બેઠા છે. કોઈ વ્યક્તિને પકડીને બેઠા છે, કોઈ સંસ્થાને પકડીને બેઠા છે, કોઈ સ્થાનને પકડીને બેઠા છે, અને કોઈ પોતપોતાની રીત રસમ છે એમાંથી જ બહાર નથી આવતા. કુવાના ડેટકા જેવા બેઠા છે અને અગાધ અને અનંતની વાત કરી છે. પ્રતિપળ આપણે ઓપન હોવા જોઈએ, ખુલ્લા હોવા જોઈએ. હરિભદ્ર સૂરીને આટલું જ્ઞાન હતું તો પણ કહ્યું કે જો ક્યાંય જાણવા મળતું હોય તો હું એનો દાસ થઈ ગયો. એક સાધ્વી સામાન્ય ગાથાનો પાઠ કરે અને મને નથી પકડાતો, કંઈક નવીનતા છે. તો શિષ્યત્વ થવાની તૈયારી છે ત્યાં. આ સાચું શિષ્યત્વ કે જ્યાં સત છે એ સતને પ્રાપ્ત કરવા માટેની જિજ્ઞાસા એની જીવંત છે. એને બંધ નથી જઈને દ્વાર, હું બસ મારું કુટી ખાઈશ, મારો ગોળ આપણે આપણે ઓયરા બેઠી ખાઈ જવાનું. અરે મૂરખ છો, આ અધ્યાત્મનો પંથ છે, આ તો ઓપન છે. આદાન પ્રદાનથી અગત જગતના જીવો પરસ્પરોપ ગ્રહો જીવાના, આ સૂત્ર છે તત્વા સૂત્રનું. જગતના જીવો એકબીજા ઉપર ઉપકાર કરે છે અને બીજાનો ઉપકાર મેળવે છે, મેળવે પણ છે. આ વાત જેને પકડાતી નથી એ તો પોતાની સંકીર્ણ દ્રષ્ટિમાંથી બહાર આવતા નથી. તો અહીંયા કહે છે કે પ્રતીતિ કેવી, બહુ સરસ મૂક્યું છે કે જીવની પ્રતીતિ આવી મને સંકેત થયું તો ખબર પડે કે ન પડે, તો શું પડે કે આ જીવ સર્વથી અને કેવો છે અસંગ છે. આ કોને ખબર પડે જે સંગીપણામાં છે, જે જીવને સંકેત થાય એ જીવ અસંગ જીવને સંકેત થાય કે સંગી જીવને થાય, એને ખબર પડે કે આ જે મારું સ્વરૂપ છે એ સંગીત સ્વરૂપ મારું હવે શુદ્ધ સ્વરૂપ નથી. શુદ્ધ પ્રતીતિ મને હવે એવી થઈ કે એક પરમાણુ પણ મારું નથી. એ ગાથા ત્યારે એને સમજાય સમયસરની વાત. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણ માત્ર નથી ભરે. આ ક્યારે પ્રતિક્રિયા આવી? સંકિત થયું એને આ ગાથા સમજાય, બીજાને આ ગાથા ન સમજાય. બીજાને ગાથા સમજાય તો શિખામણ રૂપે સમજાય કે કઈ તારું નથી, ભેગું નથી લઈ જવા. ઈ સંકિત ના બોલ નથી, એ ડાકણના ને હુંપતના છે, અહંકાર છે. શું લઈ જવાનું છે ભેગું? સિકંદરે કઈ નહોતો લઈ ગયો, ભૂલ થઈ ગઈ. અત્યારે તો દેશ વિદેશના પાર્સલની સેવા મળે છે, તો પરલોકના પાર્સલની સેવા શરૂ નહીં થાય? ઇન્ટરનેટ ઉપર મોકલી દઈશું અમે, અને અંતરિક્ષની અંદર જો કેન્દ્ર ખુલશે તો પછી બધું જ થઈ શકશે. તો પરલોકમાં અમે જ્યાં અહીંયા ગોતી લઈ જાય અમને, અને અમારા સરનામે તો સેલ્ફના સરનામે પાર્સલ મોકલવાનું કે આ મને ક્યાં મળે? પરલોકમાં જ્યાં હોય ત્યાં. આ જેવી શિખામણની હુંપણાની સંસારની બડાઈ આવી હતી. અહીંયા અસંગ પોતાને જાણવો, આ સંકેતની પ્રતીતિ હું અસંગ છું, આ જબરદસ્ત શબ્દ છે. પોતાને પ્રતીતિ થતી કે હું અસંગ છું. મોહ ક્યાં કરવો? મોહનું ક્ષેત્ર શું? સંગ. આશ્રવના દ્વાર કયા? દેવે લખ્યું સર્વ સંગ મહા આશ્રવ છે. સંગ છે, આશ્રવ છે, આશ્રવ છે એનું પરિણામ બંધ છે. ઓહો, આ આત્મા અનંત કાળથી કેમ રખડે છે? સંગી છે. અને જ્યાં સુધી સંગ છે ત્યાં સુધી એને આશ્રવ છે અને આશ્રવના દ્વાર ખુલ્લા છે, આશ્રવનું પરિણામ બંધ છે. નવ તત્વ આવી ગયું, આખું તત્વજ્ઞાન આવી ગયું, વિતરાગ દર્શન એને સંકેત થયું જીવને. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. આવો સંકેત, જાણ્યો સર્વેથી. આ શુદ્ધ પ્રતીતિ છે, બાકીની પ્રતીતિ એ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ ઉપર છે, તર્કના લેવલ પર, બુદ્ધિના લેવલ પર પ્રતીતિ. એ દેહથી આત્મા જુદો છે, એવી અપીલ વિનાની વાત છે. વકીલ કોર્ટમાં દલીલ કરે તો છેલ્લે એવી દલીલ કરે કે સામે એનો જવાબ કોઈ બીજો આપી ન શકે. એટલે વાત પૂરી થઈ ગઈ, સત્ય થયું ને, સત્ય એસ્ટાબ્લિશ થતું. એને નક્કી કરી દીધું કે મારો અસીલ નિર્દોષ છે, મારો અસીલ એને ચોરી કરી નથી. સાબિત થઈ ગયું, ન્યાયાધીશે ચુકાદો આપી દીધો કે બરોબર છે. અને પછી ઓલો ચોર બહાર નીકળો, પછી ઓલા પૈસા વાપરી ના પડે, હવે ઢાંકીના ચોર્યા છે મારા ને. તર્કથી તત્વ સિદ્ધ થતું, શુદ્ધ પ્રતીતિ પોતાને ભાષ્યમાન થાય કે હું અસંગ છું. સંગમાં હોવા છતાં સંગ એ વ્યવહાર છે, આશ્રવ છે, આશ્રવનું પરિણામ બંધ છે. મારા નવ તત્વનું જ્ઞાન મને કહે છે, હવે એને સંકેત થયું તો એની શુદ્ધ પ્રતીતિ આવી, અશુદ્ધ નથી. જાણ્યો સર્વેથી એટલે અહંભાવ અને મમત્વ ભાવ બે મટી ગયો. દેહથી આત્મા ભિન્ન છે એટલે અહમ મટી ગયો. અહમનું મૂળ સ્થાન શું? દેહ. અહમનું ઉત્પત્તિ સ્થાન દેહ. એનાથી આત્મા ભિન્ન છે એટલે એમાં જે ભિન્ન થયું તો મમત્વ. જાણ્યો સર્વેથી, આ સર્વે છે એ મમત્વના કારણો છે બધા, એ દ્વારા. અને અસંગ આશ્રવના દ્વાર દ્વારા. આને શુદ્ધ પ્રકૃતિ કીધી. હવે સંકેત થયું હોય આપણને
મુખ ક્યાં દૂર છે,
કેટલો દૂર છે, ક્યાં દૂર છે, એ બધી અવસ્થા પછી ધ્યાનમાં લેશું વિકલ્પમાં. અન્ય અહીંયા તો પ્રશ્ન એટલો છે કે સરસ તને જ્ઞાન મળે, બોધ મળે, તે સદગુરુનો બોધ પ્રાપ્ત થાય તો એની પ્રતીતિ તો તું કર. તને બોધ આપનારે બોધ આપ્યો છે કે નહીં? તો આપણે કહીએ કે કૃપાળુદેવ આપે આ કાળમાં અમારા ઉપર એટલો ઉપકાર કર્યો છે કે અમને જે ખાસ જ્ઞાન જોઈતું હતું, જે ખાસ જ્ઞાન જોઈતું હતું, એ ખાસ જ્ઞાન માટે આ જગતની અંદર વિદ્વાનો ઘણા છે, પ્રોફેસરો ઘણા છે, ઉપદેશકો ઘણા છે, પણ પ્રભુ ક્યાંય અમને સદગુરુ ક્યાંય દેખાતા નથી. સદગુરુ એ કે જે આત્મારૂપ થઈને દેહથી આત્મા જુદા છે એમ કે એવો કેનારો મળવો જોઈએ. ખાસ જ્ઞાન આપનારો મળવો જોઈએ. સામાન્ય જ્ઞાન આપનાર ઘણા છે, સામાન્ય જ્ઞાન આપનાર ઘણા છે, એના પુસ્તકો પણ ઘણા છે, એવા પ્રવચનકારો પણ ઘણા છે, ઉપદેશકો ઘણા છે, અને એવા ગુરુઓ પણ ઘણા છે કે જે સામાન્ય જ્ઞાન જ આપે, નથિંગ મોર ધેન ધેટ. પરંતુ પરદેવ આપના બોધથી અમને થાય છે કે આ જે જ્ઞાન છે તે આપની વાણી આત્માથી, આપની વાણી આત્મ પ્રદેશોનો સ્પર્શ કરી આવે છે. એટલે આપે દેહથી આત્મા જુદો કીધો તો એ જ આત્મા જુદો છે એવું હવે અમારે પ્રતીત કરવાનું છે. આપણા ઉપર જવાબદારી જ્ઞાનની અણે લઈ લીધી, દર્શનની
આપણા
અરે ગજબની વાત છે. અને ઉપાધ્યાય યશોદીજી મહારાજે જ્ઞાન સારમાં એક પ્રશ્ન મળતો તો આપણે આવી જઈએ કે કેટલું જ્ઞાન જોઈએ? આ ખાસ જ્ઞાન જોઈએ, મુષ્ટિ જ્ઞાન. સાધકને, મુનિને, સાધુને પ્રશ્ન આવ્યો કે કેટલું જ્ઞાન જોયું મોક્ષ જવું હોય તો? મુષ્ટિ જ્ઞાન શબ્દો. આ મુષ્ટિ જ્ઞાન જોઈએ કે દેહથી આત્મા, અને મારું સ્વરૂપે હું ચિત્રુપ છું, હું ચિદ્રૂપો, હું ચિદ્રૂપ છું, ચૈતન્ય ઘન છું, અને દેહથી આત્મા, તો દેહ તે હું નથી, દેહ તે મારો નથી, એનાથી હું ભિન્ન છું. મુષ્ટિક જ્ઞાન બસ, સર્વેથી ભિન્ન અનુભવ. આ પ્રભુની આ આપણો ઉપકાર છે. સતસ્થાન સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાનવતી તરવાર વત, પ્રભુ અમાર ઉપકાર તમારો છે. હું સામાન્ય ઉપકારમાં ઊંડો પડી ગયો છું. એને મને જમવાનું કીધું તો એ મને બોલાવ્યા અને મારા ઉપર હાથ પડ્યો. શું થોડું છે ઉપકાર, હજી ખબર નથી. જીવ ઉપર ઉપકાર એટલે જીવના અનંતના પરિભ્રમણ છોડાવી નાખે, અનંતકાળના અજ્ઞાન તોડી નાખે. જેના બોધથી થતી આવા પુરુષના બોધ વિના કોઈથી તાકાત નથી. મારા તમારા જેવાના ભાષણથી કંઈ થાય એ ઉપકાર તમામ. એ શિષ્ય બોલે છે, જેણે કીધું કે આત્મા નથી, અને કે છે તે તો પ્રભુએ એટલે નોટો તો ક્યાંથી ડાયમંડ આપ્યો? એના ખિસ્સામાંથી આપ્યો કે તારામાં હતું એ બતાવ્યો? જો એમાં જો તે તો પ્રભુએ આપ્યું એટલે બધા શું કે ભગવાન આત્મા આપે, આત્મા હથેળી આપે. પણ શિષ્યની આગળની લાઈન તો વાંચો કે સતસ્થાન દર્શાવીને ભિન્ન તે બતાવ્યો. આ ખાસ જ્ઞાન છે. અડધું વાંચવું, અડધું સમજવું, અને પછી ઠોકાઠોક કરવું. સદગુરુ હાથમાં હાથમાં હાથમાં, સદગુરુના બાપના ખિસ્સામાં છે હાથમાં નહીં. સદગુરુ હાથમાં બતાવે છે કે તું જાણ્યો, એને બતાવ્યો. અને આ ઉપકાર તમારો ભિન્ન બતાવ્યો આ જ્ઞાન થકી તરવાર. આ શરીર રૂપી દેહ રૂપી જ્ઞાનની અંદર તરવાર દેવો આત્મા, ચૈતન્ય ઘન આત્મા, આ જડની અંદર, આ ખોખાની અંદર, નાસમંત હાડ માંસમાં કોથળો, એની અંદર તમે આવો દિવ્ય જ્યોતિ સ્વરૂપ, પરમ જ્યોતિ સ્વરૂપ આત્મા બતાવ્યો તમે મને. હતો તો અમારામાં જ બતાવ્યો એ ઉપકાર. એને કે અહો અહો શ્રી સત્ય, સામાન્ય વાર્તાઓ કરીને એનો ઉપકાર, મારા ઉપર એનો ઉપકાર ઘણો છે. એને એક મહિનાનું ભાડું ન લીધું મારું. કાકા આવા ઉપકારના ગણિતમાં પડીશ તો પરમાત્મા કોઈ બી નહીં પહોંચ. તો રિક્ષા વાળો તમે ઉપકાર કરો કે બેન કેટલા લો છો? તો 25 થાય. ઠીક હવે તમે 20 આપજો રિક્ષા વાળા. 5 રૂપિયા ગાલા ગણી વાત ન કરાય. એ ઉપકારને ઉપકારની વાત, વ્યવહારના ઉપકારને તમે. એટલે કહ્યું કે આ શબ્દનો પરમાર્થ સમજો. તો ઉપકાર શબ્દ પરમાર્થમાં સમજવાનો છે. જ્ઞાનનો ઉપકાર કોઈ કાળે જીવ વાળી શકતો નથી. કહ્યું છે પરમાત્મા, એ ઉપકારને આપણે વ્યવહારમાં લગાવી દીધો છે. વ્યવહારનો ઉપકાર જુદો છે. ઉપકાર શબ્દનો પરમાર્થ સમજો. પરમાર્થ થી ઉપકાર એ છે કે જે મારા અનંત પરિભ્રમણ તોડાવી નાખે છે, મારી અજ્ઞાનની ભ્રાંતિ દૂર કરે છે. આ છે સ્થાનક બતાવીને પ્રભુ હું ના પાડતો કે જો આત્મા હોય તો જણાય તે તમને. આવો મારો પ્રશ્ન હતો અને તમે મને હાથો હાથ આવો બતાવી દીધો અને જ્ઞાનથી તરવાર બતાવી દીધો. તો એ જે મારી પાસે આવી ગયો તો એને કહ્યું આ ઉપકાર છે, આ સદગુરુનું કામ છે. પ્રતિતિ આપણે સમજવી છે. સંકેત આપણો પ્રારંભ નથી થાય છે. આપણો પહેલો પ્રારંભ થાય કે આપણને આવા કોઈ પુરુષનો બોધ, દેહથી આત્મા જુદો છે એવો સદગુરુનો બોધ, એવો આધાર મેળવે છે. તો આપણે કહીએ કે હા, આત્માની વાત હું કૃપાળુ દેવના આધાર પર કરું છું, એના બોધ, એના બોધના આધાર પર. બસ પેલું કામ આપણું કે એમ જાણ્યું સદગુરુ. બસ હવે મારે બીજો સદગુરુ શોધવાની જરૂર નથી. મારા સદગુરુથી મને આ બોધ મળી ગયો, ખાસ જ્ઞાન મળી ગયું. મારે હવે જે જ્ઞાને કરીને જાણ્યું ત્યાં સુધી હું પહોંચ્યો. આપણા સત્સંગ અને આપણા સ્વાધ્યાયમાં ક્યાં સુધી પહોંચ્યા કે એ જ્ઞાને કરીને મેં જાણ્યું કે દેહથી આત્મા જુદા છે. અને એ જણાવનાર એ સદગુરુ સદગુરુ હતા. અને એ સદગુરુની વાતને અમે સમજાવી કોઈના માધ્યમથી ન પકડાતી હોય તો જીન વચન જેમ ન પકડાતા હોય તો ગીતાર્થ જ્ઞાની ભગવંતોના આશ્રયથી પકડાય મહાપુરુષોના આશ્રયથી આપણને સમજાય, એમ કોઈ ને કોઈ આપણા મુમુક્ષુથી આપણને સમજાય, જાણ્યું, ખાસ બોધ મળ્યો, ખાસ જ્ઞાન મળ્યું, એમણે કહેલું એવા સદગુરુ થકી મળ્યું. હવે કામ છે પ્રતીતિ કરવાની. તો પ્રતીતિ આપણે કરવાની. પ્રતીતિ કોણ કરી શકે? ગમે તેટલું આપણું દુઃખ હોય પણ કેટલું દુઃખે છે કોણ કહી શકે? ડોક્ટર કહી શકે? ડોક્ટરને દર્દનું જ્ઞાન છે, દર્દની પીડાનું જ્ઞાન નથી હો. ડોક્ટરને દર્દનું જ્ઞાન આપણા કરતા હો ગણો, પણ પીડાનું જ્ઞાન એક તકો એની કેનું દર્દ છે એના દર્દની પીડા એ જાણે, મારા દર્દની પીડા મારો ડોક્ટર ન
જાણે.
પ્રતીતિ આપણને આપણા સ્વરૂપની પ્રતીતિ. તો જાણ્યું, આ જાણ્યું પણ તેની પ્રતીતિ કોને કરવાની છે? બસ આપણે મુમુક્ષુ જિજ્ઞાસુ હતા તો આપણને આવો બોધ મળ્યો. એ બોધ સરળ થયો, સુગમ થયો, સ્વાધ્યાયથી, સત્સંગથી થયો, સરસ. હવે કામ શું થયું, શું કરવાનું? પ્રતીતિ કરવાની છે. અને પ્રતીતિમાં હવે ગરબડ કરશું તો આપણે કરશું કે કેનારો કરશે? આપણે કરશું. એટલે ખોટી પ્રતીતિ ને સાચી પ્રતીતિ કરી દઈએ તો એ કોણે કરી? કેવા વાળાએ કરી કે આપણે કરી? જીવનો પુરુષાર્થ ક્યાં? ત્યાંથી શરૂ થાય છે.
કોઈ કે જીવે કરી, મેં કરી એવું નહીં કે
હું તો છું જ નહીં. કેટલો જાગૃત છે હજી સવારે શરીર એક અનુપેક્ષા કરી છે અશરીરી ભાવના. બહુ સરસ. ક્યાં આપણી જવાબદારી શરૂ થાય છે? સદગુરુ બસ ક્યાં અટકે છે? ખાસ જ્ઞાન આપે છે, સરળ કરે છે, સુગમ કરે છે. હવે એ જે જ્ઞાને કરીને જાણી જાણવા સુધી પહોંચાયા, પોતે પોતાથી પામી શકતો નથી ત્યાં સુધી પહોંચાયા. હવે પામ્યા પછી ક્રમ સમજીએ, પ્રયત્ન કરીએ આપણે શું કરવાનું છે. આ જાણ્યું છે બરોબર છે કે નહીં? તો હજી ફરી એ પ્રોસેસ ચાલી રાખે કે દેહ ને આત્મા. પણ કૃપાળુ દેવના વચનામૃતથી અમે કહીએ છીએ કે દેહ ને આત્મા
જુદા જુદા,
અને આત્મા રૂપે જીવન જીવ્યા છે એનાથી કહીએ છીએ કે દેહ ને આત્મા જુદા. જે સંસારમાં ગળાડૂબ જીવતો તો ઉપાધિના ભાર વચ્ચે કહે છે કે અમે દેહધારી છીએ કે કેમ, એ સંભાળીએ ત્યારે માન યાદ આવે છે. એવી દશા એને સુભાષભાઈને 255 લખી કે અમે આમ લઈએ છીએ, દઈએ છીએ, ખાવા પીવાના પ્રવર્તન કરીએ છીએ, તો તમે દેહધારી છો એ તમને શંકા છે? તો કે માન સંભાળીએ ત્યારે યાદ આવે છે. એવા પુરુષના વચનથી જેને કહ્યું કે અમારા આ સંસારની ઉપાધિમાં આત્મા તો ધર્મ સમાધિમાં છે, મન વનમાં છે, વિકલ્પ નથી અમને કઈ, ઉદયનો કોઈ વિકલ્પ નથી, પ્રારબ્ધનો સ્વીકાર છે. અમે પ્રારબ્ધને ભોગવનારા નથી, પ્રારબ્ધને વેદનારા ને જાણનારા છે. એની પીડાને પણ જાણીએ છીએ પણ અમે એની સાથે જોડાતા નથી. એટલે કહ્યું કે આવી અમારી સ્થિતિ હોવા છતાં આત્મદ્રષ્ટિનું અખંડપણું બાદ પામતું, અવિચ્છિન્નપણે આત્મધ્યાન પ્રયાણ કરે છે. અનવકાશ આત્મા અમારો જાગૃત છે. અનવકાશ, અવકાશ, અવકાશ તો જો કર્મ ન થાય તો અમે બતાવી દઈએ. એક સમય માત્ર પણ કર્મ સત્તામાંથી જો અવકાશ પામે તો અમે ઉભા થઈને એના આશ્રયથી કહીએ છીએ કે દેહ ને આત્મા જુદા છે. શબ્દથી નહીં, આ પ્રત્યક્ષ દેહ દેહનું કામ કરે છે, આત્મા આત્માનું કામ કરે છે. એવું જીવન, કૃપાળુ દેવનું જીવન દેહ ને આત્માનો એક ધડકતો અધ્યાય છે. એ નાટક નથી, એ નાટક નથી, અભિનય નથી, એ વાસ્તવિકતા છે. અને આવું કોઈ મિથ્યા જેને કહીએ દંતકથા નથી, મિથ જેને કહે છે ઇંગ્લિશમાં, એ માઇથોલોજી નથી, 100 વર્ષ પહેલા થયેલી ઘટના છે, જીવાતી ઘટના છે. અને એ આ સ્થાન ઉપર થઈ છે જ્યાં આપણે બેઠા છે. હવે શું શંકા કરવી? જ્ઞાન ને દેહ ને આત્મા ભિન્ન એ જાણવાનું છે. હવે આપણે ક્યાં ઉભા છીએ કે એ પ્રશ્નનો વિકલ્પ ગયો કે નહીં? જે જ્ઞાને કરીને બસ ત્યાં સુધી પહોંચી ગયા મૂળ મારગના પદમાં આપણે, કે છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ. આ જાણ્યા પછી અમે એના લક્ષણ એને જે કીધા એનાથી અમને પ્રભુ હવે શંકા નથી, કેમ કે આ તમે જે ઉપયોગી અને અવિનાશ કીધું એ અમે આપણા ચરિત્રથી અમને હવે પ્રતીતિ આપણા બોધથી આપણા વચનથી થઈ છે. પણ જેમ આવી પ્રતીતિ જીવની રે, જેવી અમારા વચનથી આત્માની પ્રતીતિ કરી છે એની શુદ્ધ પ્રતીતિનું પ્રમાણ શું? જાણ્યો તું જયારે જાણ કે મારો આત્મા સર્વેથી ભિન્ન છે અને તો તારી પ્રતીતિ શુદ્ધ છે, નહીં તો હજી તો પેલા સ્ટેજમાં જવાનું, પેલા સ્ટેજમાં જવાનું. પ્રતીતિ ક્યાંય ભ્રાંતિ નહીં કરવી. પ્રતીતિની પ્રક્રિયા સ્વથી શરૂ થાય છે, ચિંતનથી શરૂ થાય છે. અને પ્રતીતિ જ્યારે કરવી છે ત્યારે અંતર્મુખતા વિના પ્રતીતિ ન થાય, ઇન્દ્રિયોથી પ્રતીતિ ન થાય, પાંચમાંની એકેય ઇન્દ્રિયથી પ્રતીતિ ન થાય, મનથી ન થાય. મનથી પ્રતીતિ થાય કેવી? અધૂરી, વધારે પડતી. અરે પોતાના દુઃખ વર્ણવા બેસે ત્યારે મનથી પ્રતીતિ ખરેખર. અને એમાં જો તત્વની ભિન્નતાની સમજ હોય તો ઓલી પ્રતીતિ તો કેટલી ખોટી હતી. થોડે હાલ મળી ગયું તો મને જ જવાનું, તું મરવાનો
બીજે ને મારી
એવી સ્થિતિમાં જીવ છે. કરી શુદ્ધ પ્રતીતિ એટલું સરસ વાક્ય છે સાધકને માટે, ટંકોત કેવી છે. જાણ્યો સર્વેથી આ સાર છે, આત્મજ્ઞાનનો સાર છે, જેને સમય સાથે જાણ્યો સર્વેથી ભિન્ન સંબંધોના જગતમાં જીવતો જીવ, સંયોગોના સાથમાં જીવતો જીવ, સંગપણાની અંદર પ્રતિક્ષણ જીવતો જીવ, એને આ પ્રતીતિ થાય કે હું આ બધાના સંયોગમાં સંબંધમાં ને સાથમાં છું, છતાં એનાથી ભિન્ન છું અને અસંગ છું. સંગીપણું એ મારી પ્રાપ્ત છે, એ મારો દોષ છે, હું સંગી નથી. નિશ્ચયથી પરમાર્થથી હું અસંગ છું, મારું સ્વરૂપ એકલા છે, એકાકી છે. એકલા જિયા મનમાં એકલા જમાના, સાથી વિના સંગી વિના એકલા એકલા જવાના, એકલા જવાના. જન્મ પણ એકલા, મરવું પણ એકલા, જીવવું પણ એકલા, ડૂબવું પણ એકલા. એકલા ને દેવી અલખ જગાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. આય ખૂબી તાર્યું આખો સંસાર સંગે, બતાવ્યો પ્રભુએ સાચો માર્ગ સંગે. આય ખૂબ વિતાવ્યું આખું સંસાર સંગે, બતાવ્યો પ્રભુએ સાચો માર્ગ સંગે. હવે પ્રલામરીને હવે
અમરવાના સાથી વિના સંગીના એકલા એકલા જવાના.
આ અંતર જમી છે જાણે હું સર્વેથી ભિન્ન અસત અહો અનંત કાળની યાત્રા મારી સંઘમાં જ રહે છે. સંઘ છે એ જ આશ્રવ છે, એ જ બંધનું કારણ છે. મારું સ્વરૂપ તો અસંગ છે. બતાવ્યો પ્રભુએ સાચો માર્ગ અસંગે, અને જીવન વિતાવું છું સંઘમાં. કોઈ સંગીનો વિયોગ થાય છે તો હવે તો મારે જીવવું ઝેર જેવું થઈ ગયું છે. તો અમર થઈને શું કરીશ, બધા ભેગા આવવાના, કોને ગોતવા જઈશ. પણ ખબર પડી કે હું અસંગ છું તો હવે અમર થવાના બાંધન કોઈ હોય કે
ના.
મેં તો નક્કી કરે કે પછી મોક્ષમાં જતા પહેલા અમારા છોકરાને લઈ જશો. એટલી સરસ સાધકની સાધના, એનું કેન્દ્ર ક્યાં જોઈ રાખવાનું છે. જે તત્વ છે એની પરિણતિ કયા છે, સંકેત છે એ બોધની પરિણતિ છે, બોધની બોધી છે. બોધિ થશે તો સંબોધિ થશે. દર્શન જ્ઞાન અને ચારિત્રની એકતારૂપ જે જીવન છે, દશા છે, એ સંબોધિ છે. સંબોધિ પામેલા પુરુષો સંબુદ્ધ કહેવાય છે. તીર્થંકરો સર્વજ્ઞ બધા સંબુદ્ધ છે, સંબોધિને પામ્યા છે. દર્શન જ્ઞાન અને ચારિત્ર એકરૂપે અવિરુદ્ધપણે માન્યા છે. પણ બોધિનું ઠેકાણું નથી તો સંબોધિ ક્યાંથી આવવાની છે. અને બોધિ બોધ વિના ઉપલબ્ધ થાય નહીં. તો બોધ આપવો એ ગુરુનું કામ છે, સંબોધિ મેળવવી બોધિ મેળવવી એ જિજ્ઞાસુ. મળેલા બોધને પરિણતિ કરી. એણે કહ્યું કે દેહથી આત્મા જુદો છે એવું ખાસ જ્ઞાન આપ્યું, અને મેં એ જ્ઞાનનો વિચાર કરીને અનુભવ કરીને પ્રભુ હું હવે આપને કહું છું કે જુદો છે, સર્વેથી જુદો છે, દેહથી નહીં. જો દેહથી જુદો હોય તો સર્વેથી જુદો હોય, પણ છતાં શિષ્ય કે છે સાહેબ સર્વેથી જુદો છે અને અસંગ છે. અને આ મારી પ્રતીતિ છે, આ મારી પ્રતીતિ એ જ મારું સંકેત છે, આ જ મારું શુદ્ધ સંકેત છે. આ સંકેત જ કેવળ જ્ઞાન અપાવી શકે. બાકીની બધી સંકેતની ગમે તેટલી વાત કરવામાં આવે, પરંતુ સાચી સંકેત પરિણતિ જેને કહીએ એ આ છે. મૂળ માર્ગમાં કૃપાળુ દેવી એવી અદભુત કૃપા કરી છે કે ક્યાંય ફંટાઈ જવાનો શોખ નથી, કોઈ દાખલ કરવા માટેનો કોઈ અવકાશ નથી. આપણી મતે કલ્પનાને કંઈ જોડી શકીએ એવું યુવા દીધું. એને સંકેત બતાવીને કીધું જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. આ છે શુદ્ધ પ્રતીતિ અમારા બોધની. એ ન હોય ત્યાં સુધી તું બોધનું પરિશીલન કર, અનુશીલન કર, અનુપ્રેક્ષા કર. જ્યાં સુધી આવી નિર્વિકલ્પતા નહીં આવે કે હું સર્વેથી ભિન્ન છું આવો નિર્વિકલ્પ ભાવ, હું અસંગ છું એવો નિર્વિકલ્પ ભાવ. સંગી પણ જરૂરી છે, જોઈએ જ એવી મનમાં જ્યાં સુધી સૂક્ષ્મપણે પણ ભાવ હશે તો શ્રદ્ધાન ખોટું છે, મિથ્યા છે. મિથ્યા શ્રદ્ધાના આધારે સંકેતના વાહન ચાલે નહીં. ગમે તેનું સાધનામાં આટલા બધા કાયદા હોય, જરાય જોખમમાં રહેવું નહીં કે અમે પામી ગયા છે, અમને તો બધી ખબર છે, ઘડી સમજણ છે. આવા કંઈક રહેનારા રખડી ગયા છે અનંત ભાવસાગરની અંદરથી આવ. પણ આ પુરુષને મળ્યા પછી આવી ભૂલ ન કરી. સંકેતની પ્રતિનું લક્ષણ કીધું છે, અને આ જિજ્ઞાસુએ કરવાનું આ છે, મુમુક્ષુએ કરવાનું આ છે. સદગુરુ મળવા જરૂરી છે બોધ માટે, ખાસ જ્ઞાન માટે. પણ આવો સદગુરુ મળે અને જીવજો એનું પ્રતીતિ ન કરે ના બોધને, તો બોધની પ્રતીતિ વિના સમ્યક થાય નહીં. અને પ્રતીતિ ગમે તે મનમાનતી મનગમતી કરે, પોતાની કલ્પનાથી એ પ્રતીતિ નથી. ઇન્ટેલેક્ચ્યુઅલ કન્વિક્શન ઇઝ નોટ રિયલાઇઝેશન. હું બુદ્ધિથી બધું મને સમજાઈ ગયું છે, તર્કથી મને બધું સમજાઈ ગયું છે, એ સાક્ષાત્કાર નથી. એ બુદ્ધિમત્તાનો આંક છે, ઇટ ઇઝ આઈક્યુ, નોટ રિયલાઇઝેશન. રિયલાઇઝેશન આ સંકેત છે. એને આત્મદર્શન થયું, આત્મ સાક્ષાત્કાર થયો, આત્માનો અનુભવ થયો, અને અનુભવ એવો થયો, શુદ્ધ થયો, કે સર્વથી ભિન્ન આ તત્વ છે અને અસંગી છે. એટલે દેહના રૂપમાં જે સંગીપણું છે એ પણ આત્માનું વિભાવ ભાવ છે, એનું શુદ્ધ સ્વરૂપ નથી, એનું સાચું સ્વરૂપ દેહાતીત છે. એ આત્મસિદ્ધિના શિષ્યને બરોબર સમજાય. શિષ્ય ક્યાંય ભૂલ નથી કરતો. અરે આત્મસિદ્ધિના શિષ્ય ભાવે આપણે આત્મસિદ્ધિ કરીએ ને કે આપણું કલ્યાણ જ છે, પણ મુશ્કેલી ક્યાં આવે છે? આપણે આત્મસિદ્ધિના ગુરુ બની જાય છે. ગુરુ ભારત હશે, એક જ ગાથા ગુરુને પકડી પકડીને ગામને માથા ઠોક કરવા માંડે છે, પણ તો શિષ્ય હતા. ભાસ્યું નિજ સ્વરૂપ હતું, પ્રભુ મને નિજ સ્વરૂપ સમજાય. કેવું સરસ સમજાય છે જો અસંપણાનો ભાવ. ભાસ્યું નિજ સ્વરૂપ હતે, અને પેલા સર્વથી ભિન્ન શુદ્ધ શુદ્ધ ચેતના કેટલા જગતના સર્વ અજીવ પાંચેય દ્રવ્યથી. આ સર્વથી હું કેટલું સરસ કે શુદ્ધ ચેતના હું છું. તો શુદ્ધ ચેતના એટલે જગતમાં દ્રવ્ય છ, એમાં એક જીવ અને બીજા
જીવ,
તો પાંચનો એકડો કાઢી નાખો કે ગયું સાહેબ હું એનાથી તો ભિન્ન છું. આપણે પહેલે દિવસે લીધું ધ્યાનની અંદર કે આ એક એક ઇન્દ્રિયથી દેખાતા રૂપી પદાર્થો, અરૂપી પદાર્થો, મનથી, મનના સાયથી, આ બધાથી હું તો ભિન્ન છું, ભિન્ન છું, ભિન્ન છું. તે આ જીવના નથી, મારાથી તે પર છે. આ શિષ્યને પ્રતીતિ થઈ શુદ્ધ ચેતના, અને પછી અજર અમર અવિનાશીને દેહાતીત. સાહેબ એકય સંઘ નહીં, તમે બીજા સંઘની વાત કરતા નહીં, મારું તો એવું સાક્ષાત્કાર છે કે દેહાતીત હું છું, દેહ નો સંઘ પણ તે હું નથી. આ અસંગ પણ સમજાવે છે શિષ્ય. આ શિષ્યને સંકેત થયું છે, એક વિશે દેહાતીત છું, અને જ્ઞાનીની દશાને ઓળખવામાં દેહાતીત પણ. એટલે આત્મસિદ્ધિની સમાપ્તિની અંદર આ પુરુષે ગાથા મૂકી છે,
દેહ છતાની દશા વર્તે દેહાતી, દેહાતીના ચરણમાં ઓ
Thank you.